SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
થોડા દિવસ પહેલા આપણે ગુજરાતીઓએ એક બહુ ઉમદા વ્યક્તિ ગુમાવી, ડૉક્ટર કુલીન ચંદ્ર યાજ્ઞિક. આ એક એવી વ્યક્તિ કે એ જે પણ ક્ષેત્ર સાથે સંકળાઈ એમાં શ્રેષ્ઠ આપ્યું, પછી એ શિક્ષણ હોય, કલા હોય, સાહિત્ય હોય, વહીવટ હોય કે સમાજ. શરીરથી આજે એ ભલે દૂર ગયા હોય, પણ આપણે આજે એમની વધુ નજીક જવું છે, એમને વધુ નજીકથી જાણવા છે, અને એ માટે આજે આવકારું છું હસિત મહેતાને. હસિતભાઈ, યાજ્ઞિક સાહેબ જેવા સાક્ષરોની ભૂમિ નડિયાદના જ એક ખૂબ સજ્જ સંશોધક, સતત અવનવું કરતા રહેતા અને કરાવતા રહેતા પ્રાધ્યાપક, વક્તા અને લેખક છે. તો માંડીએ વાત એમની સાથે. હસિતભાઈ, તમે યાજ્ઞિક સાહેબની ખૂબ નજીક રહ્યા છો, તો આજે સૌથી પહેલાં તો એ જાણવામાં રસ છે કે યાજ્ઞિક સાહેબ જેવી પ્રતિભાશાળી વ્યક્તિનો ઉછેર કેવો હતો, કેવું હતું એમનું ઘરનું વાતાવરણ?
એવું છે કે નડિયાદ એટલે નડિયાદનું સાક્ષર ભૂમિ તરીકેનું એ સમયનું વાતાવરણ, એ સમય એટલે એક્ઝેક્ટ આજથી 97 વર્ષ પહેલાંનું નડિયાદ, એ તો જાણે કે હજી મુંબઈના સુધારકપણાના બિલકુલ સામા છેડે સંરક્ષણમાં, સંસ્કૃતિમાં, સંસ્કૃતમાં ઉછરતું નડિયાદ, અને એટલે જે સાક્ષર ભૂમિ હતું. અને એ નડિયાદના અનેક સાક્ષરોના સંલગ્ન એવા પોપટલાલ યાજ્ઞિક, જે ઇન્દુલાલ યાજ્ઞિકના કુટુંબમાં છે, તે પોપટલાલ યાજ્ઞિકના દીકરા હતા. પોપટલાલ યાજ્ઞિક સરકારી શાળામાં સંસ્કૃતના શિક્ષક હતા, અને ગોધરાની સ્કૂલમાં યાજ્ઞિક સાહેબનો એટલે કે કુલીનચંદ્ર યાજ્ઞિકનો ગોધરાની સ્કૂલના પ્રાથમિક શાળામાં એમના શરૂઆતનું એમનું શિક્ષણ થયું. એ સ્કૂલના સંસ્કૃતના સાહેબો, એ સ્કૂલની ટ્રેનિંગ રોજ સવાર પડે અને એમને 4 ફૂટ બાય 4 ફૂટના બાગમાં એક જગ્યા આપી દીધી હોય તો એ જગ્યા ખેડવાની અને બાગમાં ફૂલ રોપવાના, ત્યાંથી માંડીને ઘરનું વાતાવરણ, ઘરના વાતાવરણમાં એવું સરસ કે યાજ્ઞિક સાહેબ અને એમના ભાઈ અને એમના બેન એ બધા હિંચકે બેઠા હોય અને પરસાળમાં પોપટલાલ યાજ્ઞિક આંટા મારતા હોય. આપણે બધા આજના સમયમાં નવરા પડીએ તો અંતાક્ષરી ને ડમશેરા અને પત્તા ને આવું રમીએ. આ 97 વર્ષ પહેલાનું વાતાવરણ જુઓ જલમબેન, કે પોપટલાલ યાજ્ઞિક પરસાણમાં આટા મારતા મારતા એક શ્લોક બોલે અને શ્લોકનો અંત પકડીને એની સામે બીજો સુભાષિત પેલા છોકરાઓ હિંચકા ખાતા ખાતા બોલવાનો, એમ શ્લોકની અનંત કડી સામસામી ચાલતી હોય. આ તો વાત થઈ સાંજની. સવાર પડે ને કૌશિકબેન એના માં જે ખાસ ભણેલા નહીં, પણ સવાર પડે અને ચંડી પાઠ બોલવા માંડે, ગણેશ અથર્વ સ્તોત્ર બોલવા માંડે, એમ કેટલા સ્તોત્રો મોટે મોટે થી બોલે. હવે જે ઘરના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં આ પ્રકારનું વાતાવરણ હોય, એ ઉછેર કેવો અદભુત હોય. એમાં યાજ્ઞિક સાહેબ ઉછર્યા. અમદાવાદ વીર શહીદ કિનારીવાલા એ એમના ક્લાસમેટ હતા અમદાવાદની કોલેજમાં, અને અમદાવાદની કોલેજમાં એટલી બધી ધમાલ ચાલે, તોફાન ચાલે, એટલે પોપટલાલ યાજ્ઞિકે અમે એમણે મુંબઈની વિલ્સન કોલેજમાં મોકલ્યા. ત્યાં આગળ જાતે ને જાતે ટિકિટો વેચી કાકાની સસી નાટક દિગ્દર્શન કર્યું, કાકાનો રોલ કર્યો. મુંબઈમાં એ એમએ અને બીએ એમએ ઇકોનોમિક્સ અને એલએલબી એ ભણ્યા. ત્યાંથી સરકારી નોકરીમાં લાગવા માટે એમણે એપ્લિકેશનો કરી અને 1951માં એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માહિતી મદદનીશ તરીકે જોડાયા. ત્યારથી એમની સરકારી કારકિર્દી શરૂ થઈ. તો આ રીતે કૌટુંબિક વાતાવરણ, મા બાપના સંસ્કાર, ગામના સંસ્કાર, સમાજના જ્ઞાતિના સંસ્કાર, આ બધાએ ધ ગ્રેટ ગ્રેટ કુલીનચંદ્ર યાજ્ઞિકનો પિંડ ઘડ્યો છે બેન.
આહા, ઇનફેક્ટ 2019માં SBS નિમિત્તે જ અને તમે જ ગોઠવી દીધી હતી એવી એમની એક મુલાકાત લીધી હતી, ત્યારે મને બરાબર યાદ છે કે એમને સાંભળતા સાંભળતા એમની ભાષા, એમની શૈલી અને એમની સંવેદનશીલતા બધું જ ખૂબ સ્પર્શી ગયું હતું મને. આજે સમજાય છે એના બધાના કારણ. પણ તમે હસિતભાઈ વાત કરતા હતા એમની સરકારી કારકિર્દીની, એ કહો ને.
બહુ મજાની વાત છે કે કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં તો એ નિર્વિવાદ વાત છે કે યાજ્ઞિક સાહેબની સ્વચ્છ પ્રતિભા, એટલે કોઈ પણ વ્યક્તિ એમનો પરિચય આપે ને એમ કે ને કે આ બહુ પ્રમાણિક કલેક્ટર હતા કે આ બહુ ચોખ્ખા IAS હતા, તો એમને બહુ ભારે અજબો થતો. અને સહેજ આમ એમ અણગમાની રીતે સામાવેરી વ્યક્તિને એમ કે ભાઈ આ પ્રમાણિક હતા અને ચોખ્ખા હતા, આ વિશેષણો નથી, આ માણસનું ઇનબિલ્ટ લક્ષણ છે, આમાં કોઈ વિશેષ વાત નથી, માણસ આવો જ હોય, તમે એને વિશેષણ તરીકે કેમ વાપરો છો? તો પ્રમાણિક હોવું એ કોઈ વિશેષણ નહીં પણ ઇનબિલ્ટ લક્ષણ છે, સ્થાયી ભાવ છે. એ પ્રકારની એમની આદર્શ ભૂમિકા જીવનમાં હતી. એ સૌરાષ્ટ્ર રાજ્યમાં જોડાયા 1951માં, ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાત કરતા અલગ રાજ્ય હતું. એમની નજર સામે સૌરાષ્ટ્ર રાજ્ય મુંબઈ પ્રેસિડેન્સીમાં, એટલે મુંબઈ રાજ્યમાં ભળી ગયું. પછી એ ગુજરાતમાં ગુજરાતના સરકારી અમલદાર બન્યા. એ ચીટનીશ, કલેક્ટરના ચીટનીશ, ત્યાંથી અધિક કલેક્ટર, ત્યાંથી કલેક્ટર, ભરૂચ, ડાંગ અને વડોદરા જિલ્લામાં કલેક્ટર સમયના એમના જે કામો છે આજે લોકો યાદ કરે છે. નવનિર્માણના આંદોલનમાં, અમદાવાદના કોમી તોફાનોમાં આખા ભરૂચને એમણે કરફ્યુ મુક્ત રાખ્યું હતું.
ઓહો,
આખા ગુજરાતમાં કોઈ એક જ શહેરમાં કરફ્યુ ના હોય એવું એકમાત્ર શહેર ભરૂચ હતું જ્યાં એ કલેક્ટર હતા. ડાંગના આદિવાસી રાજાઓને સમજાવીને ત્યાં સહકારી પ્રવૃત્તિમાં એમણે બહુ મોટું કામ કર્યું. વડોદરામાં આ નવનિર્માણ આંદોલન વખતે એના જે મુખ્ય વાડી વિસ્તાર છે ત્યાં એક રોડ ઉપર દરગાહ હતી, અને એ દરગાહ ઘડીએ ઘડીએ કોમી અશાંતિનું કારણ બનતી. તો એ બાજુ મુસ્લિમ આગેવાનોને, બીજી બાજુ હિન્દુ આગેવાનોને બધાને ભેગા કરી સમજાવી, બધાની હાજરીમાં કોઈ દરગાહ મુસ્લિમોએ જાતે ખસેડવાની સંમતિ આપી હોય અને ત્યાં સુંદર મજાનો આયર્લેન્ડ બનાવ્યો હોય, એવી ઘટના હજી પણ હજી સુધી આ વિતેલા 70 વર્ષોમાં હજી બની શકી નથી, એ એમણે કર્યું હતું. તો એ કલેક્ટરની કારકિર્દી, પછી એ સરકારમાં ગયા, સચિવાલયમાં ગયા, ત્યાં મુખ્યમંત્રીના અંગત સચિવ તરીકે, આજે પણ જે ગુજરાતમાં બહુ જ જાણીતી મધ્યાહ્ન ભોજન છે, બાળકોને મધ્યાહ્ન ભોજન કરાવવાનું છે, એ યોજનાનો આખો ડ્રાફ્ટ અને યોજનાની અમલવારી પણ યાજ્ઞિક સાહેબે કરી હતી. સેન્સર્સમાં હતા, એટલે વસ્તી ગણતરીના વિભાગમાં હતા. તો એ તો એકદમ શુષ્ક કામ હોય, હવાર પડે અને વસ્તી ગણતરીના પત્રકો જ બધા જોવાના હોય. ઉલીચંદ્ર યાજ્ઞિક, જેનું નામ જલમબેન, આ માણસે એમાં ક્રિએટિવિટી બતાવી કે ભાઈ આપણા માણસો એક એક વિસ્તારમાં જઈને ફરે છે અને માત્ર વસ્તી ગણતરીના જ આંકડા લઈને આવે છે, તો એની જોડેથી જે તે વિસ્તારની બીજી કઈ કઈ સામાજિક અને સાંસ્કૃતિક વિશેષતાઓ છે એ પણ મંગાવવી જોઈએ. તો એ મંગાવી અને આપણા સેન્સર્સ વિભાગે યાજ્ઞિક સાહેબના કમ્પાઇલેશનમાં ફેર એન્ડ ફેસ્ટિવલ ઓફ ગુજરાત, ગુજરાતના મેળાઓ અને ઉત્સવો, અને વુડ કાર્વિંગ ઓફ ગુજરાત, ગુજરાતના કાષ્ટ શિલ્પો, આવા બે દળદાર વોલ્યુમો બહાર પાડ્યા. તો વસ્તી ગણતરી કરતા કરતા આવું સર્જનાત્મક કામ કરવું, એનું નામ છે કુલીનચંદ્ર યાજ્ઞિક. એ રાજ્યપાલના અંગત સચિવ હતા ત્યારે પણ બબે વખત ગુજરાતમાં બધી રાજકીય ક્રાઇસિસ આવી, તો એમણે ત્યારે પણ બહુ સુંદર કામ કર્યું હતું. તો આવા સંવેદનશીલ કલેક્ટર, એક વખત એક છેલ્લો પ્રસંગ કહી દઉં કે ભરૂચમાં એમના હાથ નીચેના કોઈ અધિક કોઈ કારકુનનું અવસાન થયું. હવે એમનો અંતિમ દેહ એમના ગામ મોકલવાનો હતો, તે એમણે તાર કરી દીધો હતો, ગાડી રવાના થઈ ગઈ. રાત્રે ઊંઘમાં એમને વિચાર આવ્યો કે આ 12 કલાકે ગાડી પહોંચશે, એની માં અને એની પત્નીને તાર નહીં મળ્યો હોય અને સીધો આ અંતિમ દેહ જોઈ અને એ લોકો ભડકી જશે. ઊંઘમાંથી જાગ્યા, બીજા બે જણને જગાડ્યા કે વધારે ફાસ્ટ વાહન લઈને તમે આગળ પહોંચો અને પેલા લોકોને અવેર કરો અને પછી પાછળ તે પેલો અંતિમ રથ આવે. તો આટલી ઝીણી ઝીણી બાબતો એમણે બહુ સંવેદનશીલ વહીવટ આપણને આપ્યો છે, અને એ પ્રકારના એ આપણા એક સનદી અધિકારી હતા કે આજે પણ IAS લોબી એમને બહુ આદરથી યાદ કરે છે. એમણે IAS પણાની સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે પણ જલમભેદ ઘણું મોટું, ઉચ્ચ શિક્ષણમાં પણ એમનું ઘણું મોટું કામ હતું.
આહા, વહીવટમાં હોવા છતાં પણ વટ ઓછો અને સંવેદનશીલતા વધુ એવા વ્યક્તિઓ કેટલા મળશે જેને લોકો આજે પણ સંભાળે? હસીતભાઈ, ખૂબ આભાર યાજ્ઞિક સાહેબની આ બધી વાતો કહેવા માટે. પણ ઉચ્ચ શિક્ષણ સાથેના એમના જોડાણની, એમના સર્જનની આ બધી વાતો તો આપણી બાકી જ રહી ગઈ છે, અને એના માટે આપણે ચોક્કસ ફરી મળવું પડશે. ત્યાં સુધી ફરી એકવાર આભાર.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.